सजान स्वामी महाराजनी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। अजय खेड़े पमराने आंगणे सुंदर एवं एक आज सभा आयोजन थयु छे। एमां आजे जे ऊंडे ऊंडे बधा डुंगराओनी अंदर के जाड़ी अंदर ज्यां रहता अब बधा भाईओ अहींया आगाड़ी आ सत्संगनो लाभ लेवा माटे आप बधा अहींया पधार्या छे એ માટે આપને સર્વને ધન્યવાદ છે। આપ સર્વના દર્શન કરીને પણ આનંદ થાય છે કે આપના હૃદયમાં ભગવાન બિરાજ્યા છે અને એ દરેકમાં રહેલા જે ભગવાન એ દરેકને સુખને શાંતિ હંમેશને માટે આપી રહેલા છે। એ પછી ગરીબ હોય, તવંગર હોય, સામાન્ય હોય, વિશેષ હોય, બનેલ હોય, અભણ હોય, ગમે તે હોય, ભગવાનને મને એવો કોઈ ભેદ નથી। ભગવાન દરેકના છે, જે ભજે એના ભગવાન છે, એટલે એમને એ દરેકનું શ્રેય કરવા માટે જ આ પૃથ્વી ઉપર એમનો અવતાર થાય છે અને એટલા જ માટે એમનામાં કોઈ ભેદ નથી, મારું નથી, તારું નથી, ઊંચ નીચના ભેદો નથી અને એ નાના માણસના ત્યાં પણ જઈને બેસે છે। આપણે એમ માનીએ કે આપણે ગરીબ છીએ, આપણે ત્યાં કંઈ સુવિધા નથી, સગવડ નથી, આપણે ત્યાં ક્યાંથી આવે, પણ જ્યારે આપણે બધા આગળના પ્રસંગો સાંભળીએ છીએ ત્યારે ભગવાન પણ આપણા જેવા નાના માણસોના ઝૂંપડામાં પણ આવ્યા છે। રામચંદ્ર ભગવાન પણ સબરીને ત્યાં ગયા હતા, એ પણ આદિવાસી ભાઈ હતી, પણ એને એક શ્રદ્ધા બેઠી, એના ગુરુએ કહ્યું કે તું ભગવાનનું ભજન કરજે અને રામ તારે ત્યાં પધારશે। બહુ જ બિચારાએ વર્ષો સુધી કરી, આપણી શ્રદ્ધા ખૂટી જાય કેટલી વખત છે કે કોઈક આપણે કહ્યું હોય કે તું કરજે ને તને ભગવાન મળશે, પણ શ્રદ્ધા ખૂટી જાય કારણ કે આપણે તાત્કાલિક જોઈએ વસ્તુ કે ભગવાનના મંદિરમાં થાય એટલે આપણું કામ થવું જોઈએ, સંતો પાસે ગયા એટલે આપણું કામ તત્કાળ થવું જોઈએ। અત્યારે ઝડપી જમાનો છે અને દરેક કાર્યો આજે વિજ્ઞાનની દૃષ્ટિએ એવી સુવિધાઓ થઈ છે કે તાત્કાલિક થઈ જાય। આ અત્યારે લાઇટ છે, ચોપ દબાવીએ એટલે લાઇટ તરત થઈ જાય, એટલે આપણે પણ એમ છે કે આપણું કામ ભગવાનના મંદિરમાં ગયા એટલે થવું જોઈએ, સંતોની પાસે થયા એટલે જવું જોઈએ, થવું જોઈએ એવું આપણને હોય છે, પણ દરેક કાર્યની પાછળ પ્રયત્ન છે, સાધના છે, એવી સાધના કર્યા પછી આપણને એની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। એ લાઇટ છે એક દિવસે તૈયાર નથી થઈ, એનો જે સંશોધન કરનાર જે વિજ્ઞાની માણસ હતો એને ઘણા દિવસ સંશોધન કર્યું, વર્ષો સુધી કરી દીધું અને ત્યાર પછી એને આ લાઇટ થઈ છે। એટલે એક વર્ષનું ફળ નથી, એક દિવસનું નથી, એક કલાકનું નથી, અગર એક મહિનાનું કે વર્ષનું કે બે વર્ષ પાંચ વર્ષનું, વર્ષોનું છે। વર્ષો સુધીની સાધના પછી આપણે લાઇટ મળે છે। ચંદ્ર ઉપર માણસ ગયા એ પણ વર્ષો સુધી સંશોધન કર્યા પછી ચંદ્ર ઉપર માણસ ગયો, એ ઘડી આમ કરીને જતો નથી રહ્યો। એવી રીતે આધ્યાત્મિક બાબતોની અંદર પણ આપણે જરા એની સાધના કરવી પડે તો જે આપણને લાભ થાય છે। તો એ પ્રમાણે મનુષ્ય શ્રદ્ધા અને વિશ્વાસ આ વસ્તુ છે, શ્રદ્ધા રાખવાની છે કે ભગવાન જેવી વસ્તુ છે અને એમની સાધના કરવાથી, એમનું ભજન કરવાથી આપણું સારું થવાનું છે, સમય થોડો લાગશે, ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી, કે ત્યાં અંધેર નથી એ જુએ છે, ઘણા દિવસ સુધી આપણી સાધના જુએ, આપણું જીવન જુએ, આપણી વાત જુએ, એ બધું જોઈને પછી એનું સારું નરસું ફળ આપણને પ્રાપ્ત થાય છે અને એ ઉતાવળા થતાં આપણે ઉતાવળા થઈએ છીએ। એટલે કહેવાની વસ્તુ શું છે કે એમ સબરીને બહુ જે જ્ઞાન મળ્યું, ભગવાનના દર્શન થઈ છે, તો વર્ષો સુધી સાધના કર્યા પછી ભગવાનનું નામનો જાપ કર્યા જ કર્યો, અને વર્ષ પછી ભગવાન રામ વનવાસ જતા ત્યારે એની ઝૂંપડીએ ગયા અને એનો બોર ખાઈને રાજી થયેલો. હવે ભગવાન તો રામચંદ્ર ભગવાન હતા, એની અંદર ભાઈ બધી રાજા હતા, બધી સમૃદ્ધિ બધું હતું, પણ વનવાસ નીકળતા ત્યાં ગયા. જે રીતે એને ઘરમાં જે રીતે રહે એની એની રહેણી કેણીમાં ભળી ગયા, અને એને બોર ચાખીને આપ્યો તો ચાખીલા બોર પણ લીધા, એને પણ આરોગ્ય, અને એવી એની અંતરની ભક્તિ જોઈને ભગવાન રાજી થયા. વર્ષો પછી પણ એને દર્શન થયા. એટલે કહેવાનું શું છે કે ભગવાનને કોઈ ભેદ નથી, એ સામાન્ય મનુષ્ય પાસે પણ જાય છે. વિદુરની ભાજી ભગવાન જમ્યા. દુર્યોધન તો બહુ મોટો રાજા હતો અને સમૃદ્ધિવાન હતો, એટલે ભગવાનને જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે એમણે વિષ્ટિ કરવા ભગવાનને ત્યાં મોકલ્યા, એટલે એનું સમાધાન કરવા માટે. દુર્યોધન અક્કડ માણસ હતો અને કૂટ માણસ, એ કોઈ હિસાબે નમે નહીં, એને એને તો બીજાનું પડાવી લેવું, પાંડવોનું આખું રાજ પોતાનો ભાગ જે એમનો હતો ન આપવો, એ એને ધ્યેય હતો. એટલે ભગવાન એને સમજાવવા ગયા કે ભાઈ મૂકી દે, આમાં મોટું ખરાબ થશે અને ભયંકર એનું પરિણામ આવશે. તો એ વાત તો કંઈ માનવા તૈયાર જ નહોતો, પણ પેલું એને થયું કે વિષ્ટિ કરવા ભગવાન મારે ત્યાં સમાધાન માટે આવે છે, એટલે જરા સારી વ્યવસ્થા કરી, જમવા રમવાની છપ્પન ભોગ ભગવાન ત્યાં ગયા જ નહીં, કારણ કે અભિમાનીને ત્યાં ભગવાન કોઈ જતા નહીં. ભગવાન દરેકનું અભિમાન કાઢવા આવ્યા છે, અભિમાનને પોષણ કરવા નથી આવ્યા. માનસ માત્રને અભિમાન છે કે હું જે કરું એ થઈ જાય, એટલે એને લઈને એનો ભગવાન ગયા. અને વિદુર ભક્ત હતો તો એ સામાન્ય હતો, અને બિચારો ભાજીનો રોટલો જ હંમેશા જમે. સામાન્ય ગરીબ માણસો જે આપણે છીએ એને ત્યાં તો શું આવું જ બધી વસ્તુ હોય, તો એવો એ વિદુર સાવ ગરીબ માણસ, અને એને ત્યાં જે ઝૂંપડામાં જઈને ભગવાન રહ્યા, અને એ પ્રમાણે રોટલો ને ભાજી જે ખાતો હતો એ જ ભગવાન પણ જમ્યા, અને એનાથી રાજી થઈ ગયા. આ તો શાસ્ત્રમાં બધી વાત લખાઈ ગઈ છે, એટલે આપણને એમ થાય કે આપણે ગરીબ છે ને શું છે, પણ આવી રીતે ભગવાન દરેકના છે. તો એની રીતે ગયા, છપ્પન ભોગનો વૈભવનો ત્યાગ કરી દીધો, કારણ એની ભક્તિ નહોતી. પેલાની ભક્તિ હતી તો ભગવાન એને ત્યાં જઈ અને રાજી થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણની વાત પણ છે, જેતલપુરની અંદર પોતે બિરાજતા, અને આવી મોટી સભા દરરોજ થાય, લોકો જમવાની મહારાજને માટે જમવાનો થાળ લઈને આવે, મહારાજને જમાડે, મહારાજ જમીને રાજી થાય, આ રીતે દરરોજ ચાલે. એક આદિવાસી ભાઈ ત્યાં પણ રહેતો, અને એને થયું કે આ ભગવાનને બધા જમાડે છે તો મારે પણ જમાડવું, એ એને મહિના સુધી સંકલ્પ ચાલ્યો. પણ એને ત્યાં કંઈ બીજું આવતું નહીં, બીજા દરરોજ મજૂરી કરે, તે ઘડીએ તો ચાર આઠાના રોજી મળે, એમાંથી જે કંઈ આવે એ સાંજે અનાજ બધા લાવે અને ખાય. એટલે મઠ પાકતા હતા તે દિવસે, મઠને મઠનો રોટલો ને ભાજી બે બિચારો જમે, ભાજીમાં પાછો કોઈ મસાલા તો હોય નહીં, વઘાર તઘાર તો હોય નહીં, એટલે એવી રીતનું બધું બિચારા જમતા. પછી એના બૈરાને કહ્યું કે આપણે મારે મહારાજને જમાડવા, તો કે આપણે તો એવું કંઈ છે નહીં વાનગી કંઈ સારી જમાડીએ, તો કે જે હોય. પછી એ પોતે મઠનો રોટલો ખાતા હતા એ કર્યા, અને સ્વાભાવિક છે કે મઠનો રોટલો જરા મજૂરી કરનાર માણસને તો પચી જાય, એને તો મજૂરી ચાલતી હોય એટલે વાંધો ના, પણ સામાન્ય જે સુખી માણસને મઠનો રોટલો પચવો કઠણ છે, અને એ પ્રમાણે જરા પચે નહીં, જાડા થઈ જાય ને આવું બધું પેટમાં દુખાવો પણ થાય. એટલે એ લઈને ગયો. પછી મહારાજ ને ત્યાં જાય કેવી રીતે, આવી મોટી સભા હોય એમાં બધા માણસો બેઠા હોય, સારા શરમ આવે ને, કારણ કે એના વસ્ત્ર બીજાના એટલા બધા સારા ન હોય. એ પાત્ર લઈને આવ્યો તો એ પાત્ર પણ એટલું સારું નહોતું, એટલે એની અંદર વસ્તુ પણ એવી સારી નહોતી, એટલે એને જરા સંકોચ થયો. પછી શ્રીજી મહારાજ ભગવાને જાણ્યો કે આ બિચારો ભક્ત છે, ભાવથી લાવ્યો છે, એટલે એનું સંબોધન કરીને બોલાવ્યો, અને કે શું લાવ્યો, કે મહારાજ મારે ઘણા વખતની ઈચ્છા હતી. મહારાજ બહુ રાજી થઈ ગયા, મઠનો રોટલો ત્યાં લીધો અને સભામાં જ મહારાજ જમવા પડી ગયા, જમીને બહુ રાજી થઈ ગયા મહારાજ. પછી સાંકરનો પ્રસાદ લઈને એને આવ્યો અને એને ખૂબ આશીર્વાદ આપ્યા. એટલે કહેવાનું શું છે કે ભગવાન છે એ ગરીબના પણ છે, ભજે એના પણ ભગવાન છે. એટલે જે માણસ ગરીબ છે એને એમ માનવાની જરૂર નથી કે ભગવાન આપણા નથી કે આપણા સામું જોતા નથી, આપણે જો એમનું ભજન કરીએ તો આપણા સામું જરૂર જોઈએ. તું મારી જકરમાં તો હું તારી ફિકરમાં, એમ ભગવાનને જો આપણે યાદ કરીએ, ભગવાનનું આપણે ભજન કરીએ, ભગવાનના આદેશ મુજબ આપણે જો જીવન કરીએ, એમની આજ્ઞાનું પાલન કરીએ, તો ભગવાન પણ આપણા સામું જોવે છે. આ બધાના સામું જોયું છે અને એ રીતે એમને એ કાર્ય કર્યું છે. તો ભગવાન તો બહુ દયાળુ છે, અને એની દયાનો પાર પણ નથી, પણ જીવની અવળાઈનો પણ નથી. ભગવાને એને બધું હાથ પગ ઇન્દ્રિયો અંતસ્કરણ બધું આપ્યું છે, અને એ સારું કરવા માટે આવ્યું છે, પણ એનાથી અવરું કરે છે એટલે દુઃખી થાય છે, મુશ્કેલી થાય. પણ જો એ પ્રમાણે એમના આદેશ અને એમના એ પ્રમાણે થાય તો ભગવાન, એટલે ભગવાનને દયાળુ કયા છે, ગરીબ નિવાજ કયા છે. ગરીબના નિવાજ, ગરીબને ભગવાન આ રીતે સુખી કરવા માટે છે, એ માટે ગરીબ નિવાજ એવું પણ એક નામ ભગવાનનું છે, કે ગરીબોને સુખી કરનાર, ગરીબોને આ પ્રમાણે મોક્ષ કરનાર, કલ્યાણ કરનાર. કોઈ પૈસાદાર કે તાલેવાનનું એવું નામ નથી ભગવાનનું આવતું, પણ ગરીબ નિવાજ કહેવાય, દયાળુ કહેવાય છે. તો કહેવાનું શું છે કે એમ ભગવાન છે એનામાં આવા સારા સદગુણો છે, એટલે એવા ભગવાન છે, એને દરેકની વિશે આવો ભાવ રાખી આ દરેકનો ઉદ્ધાર કેમ થાય એટલા માટે એમનું વિચરણ, એમનો અવતાર, એમનું કાર્ય બધું હોય છે. અને સંતોનું પણ એ જ કાર્ય હોય છે. સંતો પણ એ ભગવાનનો આદેશ સંદેશો લઈ અને ગામો ગામ ફરી અને દરેકને આપે છે, એને પણ કોઈ ભેદ નથી. જે એમાં છે એ પણ પરોપકારી માટે સંતનું પણ જીવન છે. જેમ નદીઓ છે પાણી વહે છે, એ કંઈ પોતાના માટે પાણીનો ઉપયોગ નથી કરતી નદીઓ, પણ લોકોને માટે, એના કિનારે રહેનારા માણસો છે એમાં નાહે ધુવે, પાણી પીવે, ખેતીને ઉપયોગ કરે, પશુઓ પીએ, પંખીઓ પીએ, બધા પાણી પીએ, અને પાણી એ પ્રમાણે દરેકના સુખને માટે. સરોવરમાં પાણી ભરાય છે એ પણ દરેકના સુખને માટે સંગ્રહ કરે છે, એ સંગ્રહ કરીને પોતા માટે નથી કરતું સરોવર, પણ બીજાના માટે ઉપયોગ કરે. ઝાડમાં જે વૃક્ષ છે, ફળ જે આપે છે આપણને, આંબો કેરી આપે, એ પોતા માટે નથી, એનું બધું જ જીવન છે એ બીજા માટે છે. એ ફળ પણ આપે છે, લાકડું પણ આપે છે, એના પાંદડા પણ કામમાં આવે છે, એમ દરેક વસ્તુ એની કામમાં આવે છે. એટલે એ વૃક્ષો છે એ પણ બધા બહુ ઉપયોગી છે. આપણે વૃક્ષોને કાપી નાખીએ, પહેલાં જંગલો હતા એ પણ આપણા સુખને માટે છે, વૃક્ષો પણ સુખને માટે છે. એમાં શું છે, પણ એમાંથી આપણને ઓક્સિજન મળે છે. આપ બધા જંગલમાં રહો છો અને ઝાડીઓમાં જ રહો છો, પણ એનો નાશ કરવાથી આપણને ગેરફાયદો છે. એને જેટલું રક્ષણ કરો એટલો આપણને ફાયદો છે. હજારો માણસોને એનાથી ઓક્સિજન મળે છે, જે આપણી અંદર આ ઓક્સિજન જો ન હોય તો આપણો તરત ખલાસ આપણું શરીર થઈ જાય. કારણ કે આપણે ઓક્સિજન જોઈએ જ, આપણે દવાખાનામાં જઈએ તો બાટલા લે છે ને, બાટલાથી આપણને ઓક્સિજન આપે છે, કારણ કે એની આવશ્યકતા બહુ છે. અને એ વૃક્ષો છે એ ખરાબ જે હવા લઈ લે છે પોતે, અને સારી હવા આપણને આપે છે. કેટલો બધો પરોપકાર, કે જેટલું તમારું ખરાબ જે આખું વાતાવરણ છે હવાનું, એ પોતે લઈ અને સારી વસ્તુ, સારી હવા આપણને આપે છે, જેનાથી આપણે જીવી શકીએ છીએ. એમ ભગવાનને સંતનું પણ જીવન એવું છે કે આપણામાં રહેલા જે દુર્ગુણો છે એ આપણા કાઢીને આપણી અંદર સારા સદગુણો આવે છે, કે જેનાથી આપણે સારું જીવન જીવી શકીએ, જેનાથી આપણે પરમ સુખને પામી શકીએ. એટલા માટે આ ભગવાન આવું બધું આપણને આપ્યું છે, પણ આપણને ખબર જ નથી એટલે એને ગમે તેમ ઉપયોગ કરી છે. એટલે એ પ્રમાણે વાતાવરણ દૂષિત કરી નાખે છે, કે છે ને પ્રદૂષણ થયું, હવાનું પ્રદૂષણ થયું, એટલે હવાની અંદર પછી આ ઝાડ બાર કપાઈ ગયા, અને પછી આપણા બધા ધુમાડા કેટલીક જાતના બધું એવું બધું થવા માંડ્યું, પ્રદૂષણ થયું. પાણીમાં પ્રદૂષણ, ગટરનું પાણી આવવા માંડ્યું એટલે એનું પ્રદૂષણ થયું, એટલે પીએ એટલે આપણું જિંદગી બગડે. એટલે આવી સારી વસ્તુ છે ને આપણે પોતે માણસ પોતાની રીતે દુઃખી થાય છે. જો એ બધાની વિચાર ખ્યાલ રાખે, પ્રદૂષણ ન થાય તો એ પ્રમાણે પાણી તો શુદ્ધ છે, પણ એમાં આવું ખરાબ પાણી નાખી અને પ્રદૂષણ કરીએ એટલે પછી ખેતરમાં જાય તો ખેતરમાં પ્રદૂષણ થાય, પીવે તો પ્રદૂષણ થાય, એને અવાલે તો પ્રદૂષણ થઈ જાય, એમ આ બધી વસ્તુનું પ્રદૂષણો છે. એટલે ભગવાન આ બધા પ્રદૂષણ કાઢવા માટે આવે છે, અને સંત પણ એ રીતે આવે છે. એટલે પરોપકારી જીવન છે, બીજાના માટે જીવન છે. પોતે દુઃખ સહન કરે, એ બધે વિચરણ કરે તો એ શું કે દુઃખ એમને પગે ચાલીને જાય, પછી ત્યાં અગવડ ને સગવડ ગમે તે હોય તો પણ ત્યાં જાય, ત્યાં જઈને પણ એ જીવનું કેમ સારું થાય એટલા માટે એ જાય છે. અને એનું જે પ્રદૂષણ, એનું જે દૂષણ છે, એની અંદર રહેલા જે વ્યસનો છે, એમાં રહેલી જે વાસનાઓ છે, જે સ્વભાવો છે, એને કાઢીને એનામાં રહેલી જે અજ્ઞાનતા છે એ પણ દૂર કરે છે. અને એ જન્મોમ જરણનું જે આપણે લગચોરાશેની જે વાત કરીને પેલા ભાઈએ, કે પૃથ્વી ગોળ છે એટલે આપણે એમ કરીએ છીએ કે લગચોરાશેમાં પાછા ન જવું પડે, સીધો માર્ગ જો એ ભગવાનને ઓળખીને જો આપણે આ જીવનમાં એના નિયમધન પાડીએ, આ જન્મે જ આપણો મોક્ષ હોય. એ ન કરીએ તો પાછું ફરી પાછું આપણું રક્તવાળી ચોરાસીનું આપણું ચક્કર ફરવું પડે છે. એટલે હે ભગવાન, આપણને રસ્તો એ સારો બતાવવા માટે જ આવે અને એ રીતનું કાર્ય કરે છે અને એ સર્વને પ્રમાણે છે. બીજી વાત, તમને જ કીર્તનમાં ગાયું કે ભગવાન છે એ એક પણ એક ભાઈ એવો, એ પણ ગરીબમાં ગરીબ માણસ હતો, લીમડા સઘરામ વાઘરી છે એને અટકતીને બધું કૂતરા પકડીને, કૂતરા વાઘ્યા રાખે ને શિકાર કરે ને સસલાઓ પકડે ને બધું આવું બધું જ કરતો હતો. અને એને સંતોનો યોગ થઈ ગયો અને સંત મળ્યા, મુક્તાનંદ સ્વામી જેવા સંત હતા, બહુ મહાન સંત, એમનાથી સત્સંગ થયો અને બધું મૂકી દીધું કે કૂતરાના શિકાર વિકાર કરવાનું, પછી દારૂ બીજું ત્રીજું ચોરી કરવું આ તે કરવું બધું મૂકી દીધું, સુફિયો થઈ ગયો અને ભગત તો થઈ ગયો. પછી એને ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો સંતના વચને કરીને, અને પછી એને દુકાળ જેવી વસ્તુ, એક દિવસ દુકાળ પડ્યો, 69 એવો મોટો દુકાળ તે વખતમાં પડેલો, એટલે એ બધા બિચારા ભૂખે મરે. એને થયું કે હું સુરત જઉં અને ત્યાં જઈને આ મારો દુકાળ પૂરો કરું, ત્યાં વરસ દાડો રહીએ, નોકરી ધંધો મળે તો મારું જીવન પૂરું થાય. હવે એ ઝાલા જતા હતા રસ્તામાં, ઉનાળાનો તાપ હતો અને પતિ પત્ની બે જાય છે. હવે આગળ એક દરબારની જાન ગયેલી અને એના છોકરાના જે પેલું લગ્નનો છોકરો વરરાજા, એના પગમાંથી એક એક કડું પડી ગયું. હવે એ સોનાનું ઝાંકરું પડી ગયું એ રસ્તામાં, પેલા જાનૈયા તો ઉત્સાહમાં ઉત્સાહમાં ચાલી ગયા, કોઈને ખબર ના પડી. આ બે જણા ચાલ્યા જાય છે, થોડેક આગળ છે એ સગરામ છે, પાછળ થોડેક એની પત્ની છે. પેલા એ જોયું સોનું અને બહુ દુકાળ છે, દુકાળની અંદર કાંઈ છે નહીં, તેકડે સહેજે માણસને બુદ્ધિ બગડે કે આ ભગવાને આપણને આપ્યું તો લઈ લે માણસ અને એને પોતાનો ઉપયોગ કરે. પણ સગરામે જાણ્યું કે ભગવાન સ્વામિનારાયણનો વર્તમાન છે, મુક્તાનંદ સ્વામી આપણને આદેશ આપ્યો છે કે પડી વસ્તુ પણ કોઈની લેવી નહીં, કે પડી વસ્તુ છે એ આપણી નથી, હકીકત જ છે, એટલે આપણાથી લેવાય જ નહીં, એ પણ ચોરી કહેવાય. ચોરી તો ઘરમાં પેસીને લઈ આવીએ, બીજી રીતે પણ ચોરીઓ કરીએ, એ તો બધી ચોરી છે જ. પણ શાસ્ત્રોની અંદર મહાન પુરુષોએ કહ્યું કે પડેલી વસ્તુ છે, કોઈ માણસ એનો ધની ત્યાં આગળ નથી, અને છતાં જો આપણે લઈએ તો આપણી તો નથી, માટે ચોરી થઈ કહેવાય. એવું એના મગજની અંદર દ્રઢ થયેલું હતું, એટલે કહ્યું કે આ લેવાય નહીં. પણ એને થયું કે મારી પત્ની છે ને એનો બૈરાનો વિચાર કરી દેખ, એટલે એને ધૂર વાળી ઉપર, ધૂર વાળી નીચો વાળીને ધૂર વાળીને પછી આગળ ચાલ્યા અને થોડેક જગ્યા જાડ્યું, જાડાયું, નીચે બેઠા વિશ્વમો ખાવા. પછી કહ્યું પેલા બૈરાય ઉપર નીચે વાળીને તમે શું કરતા હતા? તો કે આવું એક સાંકરું હતું, હવે આપણે તો ભગવાન સ્વામિનારાયણનો આશરો છે, મહારાજની આજ્ઞા છે, અને આપણે આવો સત્સંગ થયો છે, ભક્ત થયા તો આપણાથી આવી ચોરી ન થાય, કે સાંકરું જો તને લેવાનો વિચાર થાય તો આપણે ભગવાન કુરાજી થાય. એટલે મેં ધૂળ વાળી ભાઈને પણ એનાથી વિશેષ જ્ઞાન કે તમે ધૂળમાં, ધૂળ ઉપર ધૂળ શું કરવા વાળી, ધૂળ ઉપર ધૂળ શું વાળી, કે તો ધૂળ જ છે, હું તો એ સોનાને ધૂળ સમજું છું, એને ધૂળ જ સમજું છું. પછી જો લેવાનું મન થાય તે પેલાને કરતા પણ બૈરાનું પાછું ઊંચું જ્ઞાન, તો કે ધૂળ ઉપર ધૂળ સ્વાર, એમાં તો કંઈ મને ધૂળ જ દેખાય બધી, કે મને ભગવાનનો સત્સંગ થયો ત્યારથી બધું પારખું કે ધૂળ જ સમજું છું, એવું જ્ઞાન હતું. તો એને ત્યાં મહારાજ બિરાજ્યા, એના ઘરમાં જઈને રહ્યા, એના કૂબામાં રહ્યા. હવે એનો કૂબો એટલે શું, આ તો આધ્યાત્મિક છે કે આપણું આ શરીર છે એ કૂબો છે, આપણે આ જે આપણે ઝૂંપડું રહીએ છીએ અને અને એની અંદર આત્મા જે પરમાત્મા બેઠા છે એ આપણે અંદર આવે તો આપણું ઝૂંપડું છે એ સોનાનું બની જાય. કહેતા એનેથી આપણે સારી ભક્તિ, સારો સત્સંગ, સારું કાર્ય કરીએ અને આપણો મોક્ષ થઈ જાય છે. તો એની અંદર એટલે ઝૂંપડાની કૂબાની અંદર નાની અંદર મહારાજ બેઠા અને એનો જે ગોધડું કેવું પાછું, ફાટલું તૂટલું ગોધડું, એને ત્યાં કે બીજું સન્માનનું હોય, ફાટલા તૂટલા ગો, અને એના ઉપર બેસીને મહારાજે એને શું કહ્યું કે ઈરનું ઠીંગડું મારી દીધું, એનું ઠીંગડું છે, ઠીંગડું એટલે એને જે મારવાનું એ કેવું કહ્યું, ઈરનું સારા કાપડનું મારી દીધું. એટલે આપણું તો આ બધું ઠીંગડું આ કેવું છે, નકામું છે. એને ભગવાને આપણને એવું આત્મજ્ઞાન આપ્યું અને આવી ભક્તિ આપી, એટલે આપણું શરીર કેટલું બન્યું, સુંદર કંચન જેવી કાયા થઈ ગઈ, અને એનાથી આપણા મોક્ષ પ્રાપ્ત થાય છે. તો એવી રીતે ભગવાન આવાને ત્યાં જઈને પણ આવું એને જ્ઞાન આપી અને સુખ્યા કરે છે. એટલે ભગવાન સર્વના છે, ભગવાન બધાના છે અને ભગવાન સર્વનું સારું કરે છે. તો એમ સમજીને પણ આપણને જે આ શરીર મળ્યું છે તો એ શરીરથી આપણે એવું કામ કરવું છે કે આ દેહ કરીને આપણું કલ્યાણ થાય, ભગવાન પ્રસન્ન થાય અને આપણે સુખિયા થઈએ, એટલા માટે મહારાજ પણ કહ્યું છે. અને એ વાત છે કે વિષય વ્યસન ને વેમ પ્રભુ ભજવા દે કેમ. આપણને પ્રભુ ભજવા નથી દેતા એ આ મુખ્ય ત્રણ કારણો છે. એક તો વિષય છે કે આપણા જે આ વિષયો છે, ખાવું ને પીવું ને જોવું ને આ એકબીજાના પ્રત્યેના દુરાચાર કરવાને બીજું ને ત્રીજું અને એ રીતે અભક્ષ વસ્તુઓ ખાવી, બીજી રીતે પશુઓની હિંસા કરવી, એ મંસાહાર કરવું, દારૂ છે, બીજા છે, ત્રીજા છે, ભાંગ છે, ગભર, આપણે ગાંજો, ગભર, બધું ઘણી જાતનું આપતાર, તો ગુટકા બુટકા બધું ચાલે છે. એટલે આ બધા વ્યસનો છે એ પણ આપણને ભગવાન ભજવા ના દે, જે છે એ પણ ભગવાન ભજવા દેને કારણે શું પછી આપણી પાસે કંઈ રહે નહીં. પૈસા જે આપણે થોડા કમાયા હોય એમાં ચાલ્યા જાય, આપણે જે કંઈ કમાણી એમાં ચાલી જાય. આવી એક તમાણી જઈએ એટલે પછી આપણે લુગડા ફાટલા પહેરવા પડે, આપણે શિક્ષણમાં પણ આપણે કશું કરી ન શકીએ, પછી આપણે રહેવાનું મકાન સારા ન કરી શકીએ, ખાવાની વસ્તુઓની અંદર પણ આપણે કંઈ સારું જેવું તેવું પછી કરવું પડે, અને એ આખો દિવસ થાય, ઘરમાં તકરાર થાય, ટંટો થાય, બૈરાને મારઝૂડ થાય, પછી એકબીજાને ગાળો દેવાય, એકબીજાના ફરિયામાં મુશ્કેલીઓ થાય, એટલે આ બધી મુશ્કેલીઓ ને મુશ્કેલીઓ થાય વ્યસનોથી અને વિષયથી. આ બધું તકરાર થાય કારણ કે પૈસા સારું અને સ્ત્રી સારું માણસો અનેક જાતના વિઘ્નો ઉત્પન્ન થાય છે, મારામારીને ઝઘડો થાય છે, એની અંદર પણ થાય. એટલે કહેવાનું શું છે, આ વિષયો પણ એવા છે, વહેમ પણ એવો છે, અને આપણે વ્યસનો છે. વ્યસનોને મેં જે કહ્યું કે વ્યસનો જે જે માણસોની અંદર છે ત્યાં બધે જોવા મળે છે કે માણસ સુખી ના હોય, પણ જોઈએ જ પૈસા આપણા આપણને બચે તો એનાથી આપણું કામ કેટલું થઈ જાય કે આપણા શરીર પર વસ્ત્ર સારો થાય, આપણું ઝૂંપડું પણ સારું થાય, આપણા ઘરમાં બે પણ પાંચ પણ નાના પણ રહે, આપણા છોકરા સારા અભ્યાસ કરે અને સારો અભ્યાસ કરીને એ પણ સારા સાહેબ જે થયા એવા એવા સાહેબ થાય અને કેટલુંક મો લોકોને માર્ગદર્શન આપે. એટલે શિક્ષણ એ પણ બહુ અગત્યની વસ્તુ છે આપણા જીવનમાં. એટલે આપણા બાળકોને જ્યાં આગળ જે રીતે શિક્ષણ મળતું હોય ત્યાં લઈ, જો કે આપ તો ચાલો સામાન્ય છો એટલે આપણને રોજી રોટી બીજું ત્રીજું મળે એટલે આપણું ઘર ચાલે, એટલે આપણે છોકરાને ભણવાની બહુ દરકાર રાખતા નથી, પણ એ આપણે કરવાની પણ જરૂર છે. આપણા પૈસા જો બચશે, મેં કહ્યું વ્યસનના પૈસા બચશે તો છોકરો ભણશે અને આપણા જીવનમાં ખોરાક પણ આપણને મળશે. એટલે વ્યસન જો મૂકવાથી એક તો આપણું જીવન સારું થશે, ઘર સારું થશે, છોકરાને શિક્ષણ પણ મળશે, કપડાં પણ સારા મળશે અને ભવિષ્યમાં આપણે કંઈક સારી રીતે સારું કાર્ય કરી શકશું. એટલે એ વ્યસનો છે એનો પણ ત્યાગ, એ પણ સર્વ પ્રકારે ત્યાગ. નાનું મોટું કોઈ પણ વ્યસન એ આપણને સુખી કરી શકતું નથી, એની જરૂર પણ નથી. આ શરીરને, આ શરીરને જો જુઓ તો વ્યસનની કોઈ જરૂર, દારૂની જરૂર નથી, મૌસાની જરૂર કોઈ જરૂર નથી, અને કોઈ જીવને મારીને આપણે જીવાય નહીં. પશુ છે કે નાનું મોટું કોઈ પણ પંખી હોય કે કોઈ પણ માણસ, એને મારી નાખીને આપણે જીવવું એ તો એક જાતનો અધર્મ છે, એક જાતને પાપ છે, કે એ માણસને ભગવાને અવતાર આપ્યો છે, પશુને પણ ભગવાને અવતાર છે, પંખીને અવતાર આપ્યો છે, એ જીવે ને આપણે જીવીએ. એને મારીને શું, બધું ખાવાનું ભગવાને ઘણું આપ્યું છે આપણને, સારી રીતનું વેજીટેરિયન છે, ખોરાક જમો, સારી રીતે રહો અને મહેનત કરી પુરુષાર્થ કરીને જે પૈસા મળે એ તમે સારા સારા કામમાં તમે વાપરી શકો, તમારા પૈસા તમને સુખી કરે. એટલા જ માટે સારું કહ્યું કે ધર્મો રક્ષતી રક્ષત, ધર્મનું જો રક્ષણ તમે કરો તો ધર્મ તમારું રક્ષણ કરે. પૈસા છે એ તમારી પાસે આવે, એ પૈસાનો તમે સારી રીતે ઉપયોગ કરો, એનું રક્ષણ કરો, એને સાચવો, તો એ પૈસા તમને મુશ્કેલીની અંદર કામમાં આવે, મોદય હાજે કામમાં આવે, મુશ્કેલીમાં આવે, મકાનમાં કામમાં આવે, કોઈ પ્રસંગોમાં કામમાં આવે, અભ્યાસ કરવાનું કામમાં. એટલે એ પૈસાને સાચવો તો એ પૈસો તમારું રક્ષણ કરે ને તમને સુખી કરે. એટલે કહ્યું કે ધર્મનું રક્ષણ જો આપણે કરીએ તો ભગવાન રાજી થાય અને એ ધર્મ આપણને ખોટે રસ્તે જતાં રોકે છે. કે ખોટે રસ્તે જતાં, જેમ પેલા સંગ્રામની વાત કરી કે એને ખોટે માર્ગે જ, પણ તરત વિચાર આવ્યો કે હું ભક્ત છું ને મારાથી ખરાબ થાય નહીં, તો એને ન લીધું, એવો વિચાર આપણને આવે, એમ કોઈની હિંસા કરતા, કોઈનું પાપ કરતા, કોઈનું ખરાબ કરતા પણ આપણે વિચાર આવે કે મારા જ ના આવે, દરેક માણસ સુખી થાય ને હું સુખી થઉં, તો એ રીતનું શિક્ષણ એ પણ બહુ અગત્યની વસ્તુ છે. આ પ્રમાણેનો સંસ્કાર છે પણ અગત્યનું છે. એટલે મેં કહ્યું કે વિષય વ્યસનને વહેમ, વહેમ પણ એવા છે, કારણ આજે તમને સહેજ છે, જે તાવ આવ્યો, કંઈ માથું દુખ્યું, પેટ દુખ્યું, બીજું દુખ્યું, તો કૂકડું બધી નાખો, ભાઈ એની જરૂર નથી, એને બીજાને શું કામ મારી નાખો, એને મારે તમારે સારું થવા માટે એને એના કરતાં દવા લ્યો, કંઈ ઉપચાર કરો, કંઈ ભગવાનની પ્રાર્થના કરો, એની મેં તે મટી જશે. રોગ છે બધાને આવે છે, એનો ઉપચાર છે, ડૉક્ટર છે, વૈદ્ય છે, ના હોય તો આપણે દેશી ઉપચારોથી પણ આપણું કામ થાય. પણ પશુઓને મારી નાખવાથી આપણને પ્રસન્ન થાય, એનાથી કંઈ માતા પ્રસન્ન થાય એવું નથી, માતા તો માતા કહેવાય, માતા કોઈ પોતાના બાળકોને મારે નહીં, પણ આપણે એક વહેમ છે અને વહેમ લઈ લઈને આપણે આ બધું ખરાબ કર્યા કરીએ, એટલે એટલી પણ આપણે આગળ આવી શકતા નથી, એટલા આપણા સંસ્કારો વધતા નથી. તો આ બધું આપણા જીવનની અંદર ખૂબ જ કરવાનું છે કે ભગવાને અવતાર આપ્યો છે તો એ અવતારને એવી રીતે આપણે કરવો છે કે જેથી કરીને આપણું કલ્યાણ થાય ને બીજાનું પણ કલ્યાણ થાય, આપણું સારું થાય બીજાનું પણ સારું થાય, અને બીજાનું સારું કરશો એમાં આપણું સારું છે, અને બીજાને તમે જે સુખી કરશો તો તમે પણ સુખી થશો. આ એક આપણા ધર્મનો કાયદો છે. તો એ પ્રમાણે આપણા જીવનમાં આપણે દ્રઢતા કરવાની છે. ભલે આપણે સામાન્ય છે એટલે કશું આપણાથી ના થયું નહીં, બધું સામાન્ય માણસો પણ બહુ સુંદર રીતે કર્યું છે અને મહાન ભક્તો બન્યા છે અને જબરદસ્ત આ સમાજનું, રાષ્ટ્રનું અને ધર્મનું કાર્ય એ બધા કરેલા છે. તો એવો અવતાર જે મહારાજે આપ્યો છે એ ભલે આપણે આદિવાસી છે એટલે એમ માનવું નથી કે આપણે ગરીબ છે, અગર આપણાથી કંઈ ન થઈ શકે એમ નથી, સામાન્ય માણસ પણ મહાન કાર્ય કરી શકે છે. આપણે માનવમાંથી મહામાનવ બનવાની વાત છે કે આપણે આપણને અજ્ઞાન છે એમાંથી આપણને જ્ઞાન થાય, જ્ઞાનમાંથી મહાજ્ઞાન થાય, આપણા આત્માનું જ્ઞાન થાય છે. તો એ માર્ગે ચાલીને આપણે કાર્ય કરવાનું છે. તો આજે અહીંયા આગળ આ પ્રદેશની અંદર સંતોનું વિચરણ થયું છે, કાર્યકર્તાઓ પણ ફરે છે, આપણે બધાને મળે છે. તો એ વાત જે કરે એ કરીને આપણા જીવનને ખૂબ ધન્ય બનાવશે. ભાઈએ પહેલાં પ્રવચન કર્યું ને આપણી ભાષામાં, એમની શું જેઠાભાઈ, જેઠાભાઈ તમારા ભાઈ આદિવાસી, કેટલું વાત કરીને બહુ સુંદર કે અક્ષર શું છે, પુરુષોત્તમ શું છે, સ્વામિનારાયણ શું છે, આત્મા થયું છે, બધું જ લેવા આવે. એને શું ખબર હોય કે એની આજે ખબર જ નહીં આપણે આત્મા પરમાત્માને, એ ધર્મ અને જ્ઞાન, પણ એને બધું થયું કારણ કે સત્સંગમાં આવ્યા અને સત્સંગની વાત વાંચી કરી. તો ભલે એમની ભાષાની અંદર એને વાત કરી પણ તોય આપણે આપણને પ્રિય લાગે, કારણ કે એમને એ અભ્યાસ કર્યો, આમાં બેઠા અને બધી વાત કરી તો બધું ખ્યાલ આવ્યું. એમ જો શિક્ષણ મળશે તો તમે વાંચતા લખતા થશો તો ધર્મના ગ્રંથો વંચાશે, ધર્મની વાત સમજાવશે, આપણાને શું કરવા આવ્યા છે, મનુષ્ય અવતાર શું છે, ભગવાન શું છે, બધી વસ્તુ સમજાય, અને જે આપણા વહેમ છે નીકળી જશે. ભગવાન એક છે, જે કરતા હતા પરમાત્મા છે, એ જ કરનાર છે, બીજું કોઈ કશું કરનાર છે નહીં. ગમે એવું દુઃખ, ગમે તેવી મુશ્કેલી આવે તો ભગવાનની પ્રાર્થના કરવી અને ઉપચાર કરવા, જે કંઈ દેશી ઉપચાર હોય કે જે કંઈ ભાઈ ડૉક્ટરથી આપણે થતા હોય કરવા, પણ કોઈ જીવની હિંસા કરી અને આપણે સારું થવું નથી, અને વિષયોને પણ ત્યાગ કરવાના છે, વ્યસનોને ત્યાગ કરવાના છે. તો એ પ્રમાણે કરવાથી આપણને ખૂબ લાભ થશે. એટલે આપ બધા આવું આજે અહીંયા ગાડી દૂર દૂરથી આવ્યા છો એટલે ખૂબ આનંદની વાત થઈ છે, અને આ જે સત્સંગનો લાભ મળ્યો છે એનો જરૂર લેજો. જ્યારે જ્યારે પણ આવા સમયો થાય, જ્યારે જ્યારે સંતો આપને ત્યાં આવે અને ત્યાં આગળ પણ બધા ભેગા થઈ અને જે કંઈ ભજન થાય, કીર્તન થાય, અગર જે કંઈ આપણું જ્ઞાન છે કે આપણામાંથી જે કંઈ દૂષણ વ્યસન કાઢવાના છે એ નીકળી જાય અને સદગુણો આપણી અંદર આવે, સારા ગુણો આપણી અંદર આવે, આપણને જોઈને બીજા માણસ રાજી થાય, પ્રસન્ન થાય, અને એ જોઈને એને જોઈને આપણે પ્રસન્ન થઈએ, તો આ રીતે આ એ ધર્મના સંસ્કારો એ જ આપણને સુખી કરનાર છે, પરમાત્મા છે સુખી કરનાર છે. તો એ બધા આપણે જેવો સંસ્કાર વધારીશું ભલે પછી આપણે આદિવાસી છે એમાંથી પણ આપતો ઉત્કર્ષ થશે. એટલે શિક્ષણ મળશે, પૈસા મળશે, સમૃદ્ધિ મળશે, બધું મળશે, પણ ધર્મ એક મુખ્ય વસ્તુ છે, ધર્મના આદેશો એ મુખ્ય છે. એ જેટલા સાચવીશું એટલો આપણો ઉત્કર્ષ છે. ભગવાન જ ઉત્કર્ષ કરનાર એક છે આ દુનિયાની અંદર, બાકી કોઈ આપણો ઉત્કર્ષ કરી શકે એમ નથી, અને સૌને સ્વાર્થ છે. તો એ ભગવાન છે, ભગવાને આપેલો ધર્મ છે અને ભગવાને આપેલા શાસ્ત્રો છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા, એમને એક શિક્ષાપત્રી આપી છે બધા માટે છે, ગરીબને, તવંગરને, આદિવાસી હોય તો પૈસાદાર, બધા 212 શ્લોકની છે, એમાં બધા નિયમો લખ્યા છે. એ નિયમ પ્રમાણે વર્તે માણસ સુખી થાય, એમને કહ્યું સર્વજીવ હિતાવહ, બધાના હિતને માટે હું આ શિક્ષાપત્રી લખું છું, એમ શિક્ષાપત્રી લખી છે. એ પણ જો તમે અભ્યાસ કરો, તમારું શિક્ષણ મળે, એ વાંચવાથી પણ તમને એમાંથી પ્રેરણા મળે, એમ આપણા શાસ્ત્રો છે, ભાગવત ગીતા રામાયણ છે, એમાંથી પણ આપણને કેટલું જ્ઞાન પ્રાપ્ત થાય અને એમાંથી પણ આપણને પ્રેરણાઓ મળે છે. તો આ રીતે આ સમારંભની અંદર આવવાથી આપણે બધાને ખૂબ ખૂબ મોટો લાભ થશે. આજે પણ આપ આવ્યા છો, ખરેખર ખૂબ મોટો લાભ થશે.